એનો ઉચ્ચાર કરેક્ટ કરીએ તો જ અમુક જાતના એના આંદોલનો
ભેગા. કારણ કે ત્રણ સ્થળ શબ્દના ત્રણ સ્થળ, નાભી, કંઠ ને બ્રહ્મનંદ. હવે નાભી મૂળ સ્થળ, કંઠ વ્યક્તવ્ય, અહીં સંપૂર્ણપણે મેનિફેસ્ટ થાય કે વ્યક્ત વ્યક્ત પણ એનું સાકાર થાય છે. અને પછી નિરાકાર પણ એનું શબ્દનું નિરાકાર પણ
બ્રહ્મનંદ.
તે ત્રણ સ્થળ એના શબ્દના તે ત્રણેય સ્થળોને સ્પર્શે છે અને ભીદે છે. એવો કોઈ પણ એક કોઈ અક્ષર હોય તો ઓમ છે. તે એનું ઉચ્ચારણ એવી રીતે થાય, નાભીમાંથી નીકળી, કંઠમાંથી નીકળી અને બ્રહ્મરંધ્રને સ્પર્શે. તે ઔમ છે, તે એ ત્રણેય પ્રકારના એને એ સ્પર્શે છે. અને એ એટલું બધું સિમ્બોલિક છે કે ત્રણ જે તે બધું ત્રણથી બનેલું છે. એ બધું આખું બ્રહ્માંડ માત્ર એ ત્રણથી બનેલું છે. એની સાથે ચેતન જોડાયેલું છે. પણ ચેતન કેવી રીતે જોડાયેલું છે કે સમજાય નહીં, વાંકા ચૂકા પણ સમજાય નહીં તમને. અને એનાથી પાછું નોખું છે. આ ત્રણની સાથે ચેતન જોડાયેલું છે અને પાછું એનાથી નોખું છે અને પાછું શૂન્ય સ્વરૂપ છે. એ બધું સમજાવવાને માટે આ ઓમ છે. ખાલી ખાલી છે ઓમ છે, પણ ઓમ ઓમ ને આવી રીતે આપણે સમજવું જોઈએ. હવે તે દરેક વખત બોલતી વખતે અહીંયા ખ્યાલ આપણને આવી ના જાય, એક વખત બરોબર સમજણ રૂપે બરોબર એને સમજી લીધું કે ઓમ નું આ સ્વરૂપ છે. એટલે પછી વારંવાર તે વખતે કઈ યાદ કરવાની જરૂર નહીં, કઈ યાદ રાખ નીકળતો જપ ન થાય. પણ એ ત્રણેય સ્થળે થાય. અને જેટલા દીર્ઘ શ્વાસ થી લેવાય, શ્વાસ જેટલો દીર્ઘ રહે. પણ એમાં શું થાય છે કે પછી મન આપણું પેલા શ્વાસમાં રહે છે કે આ થયું, આ ઓછા વધતા પણ થયું. મને એવું જ થયું હતું કે પેલા શ્વાસોશ્વાસ સાથે જપ કરવો, પછી એમ જાણ્યું કે એના કરતાં હૃદયના ધબકારાની સાથે જપ કરીએ તો વધારે ઉત્તમ, તે વધારે પ્રાણવાળો બને. એટલે પછી પણ મન શું રહે કે પેલા ધબકારાની સાથે કે શ્વાસોશ્વાસની સાથે રહ્યા કરે. વા બરોબર, કાઢ્યા કોસાલ બધું, આ બધું અંદર કશું નથી જોયું તમારે, જપ જ કર્યા કરો. પછી જે સ્થિતિ પ્રગટવાની છે તે પ્રગટશે. એટલે આપણે આપણે પેલામાં અડાતેડાપણામાં મૂળ સવાલ સાચો કે શ્વાસોશ્વાસની સાથે લેવાવો જોઈએ, હૃદયના ધબકારાની સાથે લેવાય તો વધારે ઉત્તમ, આ બધું છે સાચું. પણ એ પ્રમાણે કરવા જતા શરૂઆતના ગાળામાં આપણા મન છે તે પેલામાં જતા રહે. એટલે આપણે એક જ એને લીધા જ કરવાનું રાખવું. પછી આ ત્રણેય સ્થળે સ્પર્શે છે કે નહીં એ બધું જુઓ, હમણાં ના બેસો. જયારે એની નિરંતરતા પ્રગટશે, કન્ટિન્યુટી પ્રગટશે, તો તે કાળે યથા યોગ્ય પણ આત્મેળે પ્રગટવાનું જ છે. કારણ કે નિરંતરતા થઈ, કઈ કશાની નિરંતરતા થઈ, એ નિરંતરતામાં ચેતન જ રહે છે. બીજું કોઈ પણ વસ્તુ માં નિરંતરતા કન્ટિન્યુટી પ્રગટી શકે જ નહીં. કઈ પણ કશું લો એમાં કન્ટિન્યુટી નહીં પ્રગટી શકે. કોઈ ને કોઈ બ્રેક આવી જશે. આખી આખી પૃથ્વી આપણી કહીએ પણ કોઈ કાળે પ્રલય છે, એનો બ્રેક છે. તો એટલે જ્યાં જ્યાં સતત આવા બ્રેક વિનાનું નિરંતરતા પણ જેમાં પ્રગટે છે ત્યાં ચેતન જ છે. એટલે એને આપણે નિરંતર કરવાનો ધ્યેય રાખો જપને. બાકી અમુક રીતે ઉચ્ચાર કરવાથી વિશેષ ફાયદો છે, એ વાત સાચી છે. પણ એમાં પછી એ જ રીતે બધું થવું જોઈએ એમ નહીં થાય. શરૂઆતના ગાળામાં ખાસ નહીં થાય. એના કરતા ધ્યેય રાખો કે નિરંતર કેમ થાય. અને નિરંતર થયું એટલે યથાયોગ્યપણે થવાનું જ છે, એ પણ નહીં છે. કારણ કે નિરંતરતામાં ચેતન રહેલું છે. બીજા કશાનું નિરંતરતા કન્ટિન્યુટી બીજા કશામાં નથી. બ્રેક આવ્યા જ કરે, ગમે જ કરે. મકાન લો તો પણ અમુક વર્ષો, 100 વર્ષ 200 વર્ષ 300 વર્ષ કેટલો વર્ષ લેવા, ગમે તે કઈ લો કશું, પણ એમાં બ્રેક આવ્યા સિવાય રહેશે નહીં. અંત છે એનો કોઈ ને કોઈ કાળે. જયારે ચેતન ને નથી એવું, એટલે નિરંતરતા બ્રેક વિનાની આવી, બ્રેક નથી જેમાં જોઈએ નિરંતરતા કહેવાય ને, એક તો નિરંતરતા કહેવાય. એટલે આ જપને જો નિરંતરતામાં આપણે પ્રગટાવી શક્યા તો યથાયોગ્ય પણ આપમેળે પ્રગટવાનું છે. આવું સમજીને પછી હું તો ધીધે જ રાખેલું, હરી ઓમ હરી ઓમ હરી ઓમ ચાલ્યા જ કર્યા, એ જ કર્યા કરો, પછી આપમેળે નિરંતરતા પ્રગટશે, તારા આવું થવાનું છે. એટલે આપણે ધ્યેય આ રાખવું કે આ આપણે કરવા જેવું છે. બાકી ઉચ્ચારથી ફરક છે, ઉચ્ચારનો ફાયદો પણ છે, એ બધી વાત સાચી છે, પણ એમાં જો ધ્યાન ચાલ્યા ગયું તો જપ નહીં થાય.